एकत्र श्रुति संवादमां आपनुं स्वागत छे। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। आजे आपणे गुजराती साहित्यना एक आम तो बहु महत्वना विवेचक नवलराम पंड्या एमना काव्यशास्त्र विषेना विचारोनी थोड़ी ऊंडाणपूर्वक चर्चा करीशुं। आपणी पासे एमनो एक लेख छे, आम तो टूंको छे, 15 એપ્રિલ 1867નો। શીર્ષક છે કવિતા માયા અને કુદરતનું સ્વરૂપ। હવે શરૂઆતમાં જ કહી દઉં કે આ કોઈ આમ વ્યવસ્થિત નિબંધ નથી। એવું લાગે કે એમની અંગત ડાયરી જેવું છે, જેમાં કવિતા વિશે જે સૂજ્યું એ ટપકાવી લીધું। તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ નોંધોમાં ભલે છૂટક લાગે પણ કવિતાના સ્વરૂપ વિશે કેવા વિચારો છુપાયેલા છે।
બરાબર, આ નોંધ ખરેખર આપણને નવલરામ કેવી રીતે વિચારતા હતા એની એક ઝલક આપે છે। એ કવિતાને માયા અથવા કુદરત એના સ્વરૂપના ચિત્રણ તરીકે જુએ છે। આપણો મુખ્ય હેતુ એ જ છે કે આ બે શબ્દો માયા અને કુદરત જે આપણે સાંભળતા હોઈએ છીએ એનો નવલરામ શું ખાસ અર્થ કરે છે અને કવિતા સાથે એને કેવી રીતે જોડે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું।
નવલરામ શરૂઆત જ કરે છે એકદમ સ્પષ્ટ વ્યાખ્યાથી। આમ લાગે કે બહુ સીધી વાત છે, માયા અથવા કુદરતના સ્વરૂપનું ખરેખરું ચિત્ર તે કવિતા। પણ પછી તરત જ ઉમેરે છે કે આ સમજવા માટે પહેલા માયા અને કુદરતનો અર્થ સમજવો પડે।
હા, અને અહીં જેમની વિચારવાની રીત દેખાય છે એ તરત જ ચોખવટ કરે છે કે કુદરત એટલે આપણે જે જોઈએ છીએ એ ઝાડ, પહાડ, નદી એ નહીં, એ તો કુદરતમાં રહેલી વસ્તુઓ છે। એમના મતે કુદરત કે પછી માયા એક મોટી શક્તિ છે, એક વ્યવસ્થા છે, કોઈ ગોઠવણ છે જેનાથી આ આખું જગત ચાલે છે। એ કુદરત શબ્દનું ફારસી મૂળ પણ યાદ કરાવે છે। કુદરત એટલે કે યુક્તિ, કળા, તદબીર, જાણે કે આ સૃષ્ટિ ચલાવવા માટે કોઈ યોજના હોય। અંગ્રેજીમાં કહીએ તો સ્કીમ ઓફ પ્રોવિડન્સ, એ મૂળ યોજના એટલે કુદરત। આ અર્થ પેલો અંગ્રેજી નેચર કરતાં વધુ ઊંડો છે, નહીં?
હા, બરાબર। અને માયા શબ્દનું શું? આપણે તો મોટે ભાગે એને વેદાંત સાથે જોડીએ છીએ, ભ્રમણા, છળ, કપટ। શું નવલરામ એ જ અર્થ લે છે અહીં?
એમને એ અર્થની ખબર છે, એનો ઉલ્લેખ પણ કરે છે, પણ કહે છે કે કાવ્યશાસ્ત્રમાં એ જૂઠી ઠગનારીવાળો અર્થ હંમેશા લેવાની જરૂર નથી। હા, કદાચ વૈરાગ્ય જેવી કવિતા હોય તો એ કામ લાગે, પણ મોટાભાગે એ માયા અને કુદરતને લગભગ સરખા અર્થમાં જ વાપરે છે, એટલે કે સૃષ્ટિને ચલાવનાર કોઈ વ્યવસ્થા, કોઈ નિયમ, કોઈ શક્તિ।
એટલે જગત પાછળ કોઈક વ્યવસ્થા છે અને કવિતાનું કામ એ વ્યવસ્થાને પકડીને બતાવવાનું છે, પણ આ વ્યવસ્થા છે કેવી, કોઈ લક્ષણો ખરાય ના?
નવલરામના મતે આ કુદરતના નિયમો અફર છે, એ બદલાતા નથી। લોઝ ઓફ નેચર આર ઇમ્યુટેબલ, એમ એ કહે છે। અને બીજું, સૃષ્ટિના બધા બનાવો, નાની મોટી ઘટનાઓ એ બધી એકબીજા સાથે જોડાયેલી છે, જાણે કોઈ સભાન એકતાથી, કોન્શિયસ યુનિટીથી કામ કરતી હોય, જાણે કોઈ એક જ મનથી બધું સંચાલિત થતું હોય। આ જે સમજ છે એ કવિતા શું કરે છે એ સમજવામાં મદદ કરે છે। કવિ આ અંદર રહેલી એકતાને, સુસંગતતાને પકડે છે।
આ બધી થોડી તાત્વિક વાત થઈ, એને વધુ સમજાવવા માટે નવલરામ કોઈ ઉદાહરણ આપે છે?
હા, એ પુરાણમાંથી ઉદાહરણ લે છે, પેલું વિષ્ણુનું મોહિની સ્વરૂપ, જેણે શિવજીને પણ મોહિત કરી દીધા હતા। નવલરામ કહે છે કે આ મોહિની સ્વરૂપ છે ને, એ માયાનું એક સામાન્ય જાણીતું રૂપ છે। આ એવી શક્તિ છે જે સંસારને ચાલતો રાખે છે, ઉદ્યમમાં રાખે છે। માણસ હારી જાય, નિષ્ફળ જાય તો પણ પાછો નવી આશા સાથે કામે લાગે છે ને, એ આ મોહિની માયાનો જ પ્રભાવ છે।
અને પેલી એક લાઈન છે, સ્ત્રી માયાની મૂર્તિ પણ સ્ત્રીની મૂર્તિ માયા નહીં, આ થોડું સમજાવશો, એનો શું મતલબ?
આ સૂક્ષ્મ ભેદ છે। એ કહેવા માંગે છે કે કોઈ સ્ત્રીનું રૂપ, એનું સૌંદર્ય, એની મોહિની એ માયાના પ્રભાવનું એક ઉદાહરણ હોઈ શકે, માયાની મૂર્તિ જેવો, પણ માયા પોતે કોઈ એક સ્ત્રીના સ્વરૂપમાં સમાઈ જતી નથી। માયા તો એનાથી ઘણી મોટી, ઘણી વ્યાપક શક્તિ છે, લાંબા ગાળાની અસરવાળી। એટલે સ્ત્રી માયાનું પ્રતીક બની શકે, પણ માયા એ સ્ત્રી કરતાં ઘણી મોટી વાસ્તવિકતા છે। એટલે જ પેલું મોહિનીનું રૂપક પણ માયાની આખી અસર સામે તો અધૂરું જ કહેવાય।
અત્યાર સુધી આપણે માયાના આ મોહિની રૂપની વાત કરી, શું નવલરામ માયાના બીજા કોઈ રૂપો વિશે પણ કહે છે?
ચોક્કસ, અને અહીંથી વાત બહુ રસપ્રદ બને છે। કારણ કે એ ભારતીય રસ સિદ્ધાંત સાથે જોડાય છે. એ માયાના અલગ અલગ સ્વરૂપોને સીધા અલગ અલગ રસ સાથે જોડે છે. જુઓ, પહેલું મોહિની સ્વરૂપ, આને એ શૃંગાર રસ સાથે મૂકે છે. એને અંગ્રેજીમાં ધ બ્યુટિફુલ કહે છે અને નાટ્યશાસ્ત્રની રીતે કૈશિકી વૃત્તિ એટલે કે લલિત સુંદર શૈલી, આ માયાનું મનોહર રૂપ થયું.
હા, બરાબર.
બીજું મમાયા, આ માયાનું ભવ્ય વિરાટ રૂપ, જેને અંગ્રેજીમાં સબલાઇમ કહેવાય છે ને, એ જેમ કે હિમાલયની ઊંચાઈ કે સમુદ્રની વિશાળતા જોઈએ ને જે ભાવ જાગે એ.
અચ્છા, સબલાઇમ,
ભવ્યતા. અને ત્રીજું મહાકાળી, આ માયાનું ભયાનક વિકરાળ રૂપ, એને એ હોરિબલ એટલે કે ભયાનક રસ સાથે જોડે છે. કુદરતી આફતો, મૃત્યુનું દ્રશ્ય એ આ રૂપના ઉદાહરણો.
તો નવલરામ એમ કહે છે કે કવિતા એટલે ખાલી પ્રેમ અને સુંદરતાની વાતો નહીં, પણ જીવનની જે ભવ્યતા છે અને જે ભયાનકતા છે એ પણ કવિતાનો વિષય છે. આ તો કવિતાનું ક્ષેત્ર ઘણું મોટું કરી દે છે.
બિલકુલ, આ વર્ગીકરણ જ બતાવે છે કે નવલરામ કવિતાને કેટલી વ્યાપક રીતે જોતા હતા. એ સ્વીકારે છે કે કવિતામાં માણસના બધા જ અનુભવો સમાઈ શકે, ખાલી મીઠાશ નહીં પણ પેલી વિરાટતા અને ભયાનકતા પણ. અને એ સમયના હિસાબે આ વિચાર ઘણો આધુનિક કહેવાય, કારણ કે પાશ્ચાત્ય વિચારો બ્યુટિફુલ, સબલાઇમ, હોરેબલ અને ભારતીય રસ સિદ્ધાંતને જોડવાની કોશિશ કરે છે. એ પોતે નોંધે પણ છે કે આ નવે રસની ઉત્પત્તિ અને એની ચર્ચા ભવિષ્યમાં વિગતવાર કરવી છે, મતલબ કે આ વિચાર એમના મનમાં વિકસી રહ્યો હતો.
લેખના અંતમાં નવલરામ પાછા પેલી મૂળ વ્યાખ્યા પર આવે છે. માયા અથવા કુદરતના સ્વરૂપનું ખરેખરું ચિત્ર તે કવિતા, પણ હવે એમાં કંઈક ફેરફાર સૂચવે છે, ખરું?
હા, અને આ બહુ મહત્વનો ફેરફાર છે. એ પોતાની જ વ્યાખ્યા પર જાણે સવાલ ઉઠાવે છે. એ કહે છે કે કદાચ આ જે સ્વરૂપનું ચિત્ર કયું એ કવિતા એટલે કે પોએટ્રીની વ્યાખ્યા નથી, પણ કાવ્ય એટલે કે પોયમની વ્યાખ્યા છે. કાવ્ય એટલે કે જે રચના થઈ છે તે પેલી કૃતિ.
અચ્છા, જો સ્વરૂપનું ચિત્ર એ કાવ્ય પોયમ હોય તો પછી કવિતા પોએટ્રી શું છે?
નવલરામ સૂચવે છે કે કુદરતનું સ્વરૂપ જ પોતે જ કવિતા છે.
કુદરતનું સ્વરૂપ એટલે શું?
એટલે પેલું મૂળ તત્વ, પેલો ભાવ, પેલી અનુભૂતિ, જેને આપણે ભારતીય પરંપરામાં રસ કહીએ છીએ. મતલબ કે જે અંદરનું સત્વ છે, જે અનુભવ છે, એ કવિતા, પોએટ્રી અથવા રસ.
ઓહો, આ તો બહુ જ સ્પષ્ટ ભેદ પાડ્યો કહેવાય. એટલે કે કુદરતનું સ્વરૂપ ઇક્વલ્સ ટુ કવિતા, પોએટ્રી, રસ.
બરાબર.
એ સ્વરૂપનું ચિત્ર ઇક્વલ્સ ટુ કાવ્ય, કૃતિ.
હા,
અને જે આ ચિત્ર બનાવે એ ઇઝ ઇક્વલ્સ ટુ કવિ, કલાકાર.
બિલકુલ. અને પછી જુઓ, એ આ વિચારને હજી આગળ લઈ જાય છે. એ કવિ શબ્દની વ્યાખ્યા પણ મોટી કરી દે છે. એ કહે છે કે આ અર્થમાં જોઈએ તો ખાલી શબ્દો લખનાર જ કવિ નથી, ચિત્રકાર જે રંગોથી કુદરતના એ જ સ્વરૂપનું દર્શન કરાવે, કે ગાયક એટલે કે ગવૈયો જે સૂરથી એ જ રસનો અનુભવ કરાવે, એ પણ કવિ જ છે.
વાહ, આ તો બધી કળાઓનું મૂળ એક જ છે એમ કહેવા જેવું થયું. પછી માધ્યમ શબ્દ હોય, રંગ હોય કે સૂર હોય, છેલ્લો ઉદ્દેશ તો પેલું સ્વરૂપ કે રસ જગાડવાનો જ છે. કલા વિશે વિચારવા માટે આ દ્રષ્ટિ કેટલી મહત્વની છે.
સાચી વાત. અને અંતે એ તત્વજ્ઞાન અને કાવ્યશાસ્ત્ર વચ્ચેની એક રેખા પણ દોરે છે. માયા કોણ છે, ક્યાંથી આવી, એની ઉત્પત્તિ શું, આ બધા પ્રશ્નો ફિલોસોફીના છે, તત્વજ્ઞાનના છે. કવિનું મુખ્ય કામ તો માયાના સ્વરૂપનું દર્શન કરાવવાનું છે, એટલે કે રસ જગાડવાનું.
પણ ત્યાં એક નાનો અપવાદ પણ રાખે છે, નહીં? જો તત્વજ્ઞાનથી કંઈક બદલાય તો?
હા, એ બહુ રસપ્રદ છે. એ કહે છે કે જો તત્વજ્ઞાનની રીતે માયાના સ્વરૂપ વિશેની આપણી સમજમાં કોઈ ફેરફાર થાય, કંઈક નવું સમજાય, તો એ બદલાયેલા સ્વરૂપને પોતાની કલાકૃતિમાં બતાવવું એ પણ કવિનું જ કામ બની જાય છે. અને જ્યારે કવિ આવું કરે છે ત્યારે એ ખાલી સૌંદર્યનો દ્રષ્ટા કવિ નથી રહેતો, પણ તત્વનો દ્રષ્ટા, ફિલોસોફર પણ બની જાય છે. એ ક્ષણે કલા અને તત્વજ્ઞાન જાણે એક થઈ જાય છે.
આપણે નવલરામની આ નાનકડી પણ ગહન નોંધની સારી એવી ચર્ચા કરી. આ બધાનું તારણ શું? ગુજરાતી વિવેચનના ઇતિહાસમાં આ નોંધનું શું મહત્વ ગણવું?
મને લાગે છે કે પહેલી વાત તો એ કે આ નોંધ નવરામની વિવેચન પદ્ધતિ બતાવે છે, એ કેવી રીતે વિચારે છે, વ્યાખ્યા બાંધે છે, પછી એના પર જ સવાલ ઉઠાવે છે, એની મર્યાદા જુએ છે, એને સુધારે છે. આ એક પ્રકારની બૌદ્ધિક પ્રામાણિકતા છે, સતત વિચારતા રહેવાની વૃત્તિ. બીજું, માયા અને કુદરત જેવા આપણા પરંપરાના શબ્દોને એમણે વેદાંતના સંદર્ભમાંથી થોડા અલગ કરીને કાવ્યશાસ્ત્ર માટે એક નવો અર્થ આપવાનો પ્રયાસ કર્યો એ એમની મૌલિકતા બતાવે છે.
અને પેલી વાત કે કવિતા એટલે ખાલી લખાયેલા શબ્દો જ નહીં, પણ ચિત્રકળા અને સંગીત પણ એ જ રસ કે કવિતાને જગાડી શકે એ પણ એમની વિશાળ દ્રષ્ટિ બતાવે છે, ખરું ને?
ચોક્કસ. આ બધી કળાઓ વચ્ચે જે એક આંતરિક સંબંધ છે એને એ સ્વીકારે છે, અને કવિતા એટલે કે પોએટ્રી રસને એક મોટા માનવીય અનુભવ તરીકે જુએ છે જે અલગ અલગ માધ્યમથી વ્યક્ત થાય. એ સમયના ગુજરાતી સાહિત્યના વાતાવરણમાં આ વિચારો ખરેખર નવા અને આગળ પડતા કહી શકાય. એમણે એક રીતે ભારતીય રસ સિદ્ધાંત અને પશ્ચિમના સૌંદર્યશાસ્ત્રના ખ્યાલો જેમ કે બ્યુટિફુલ, સબ્લાઇમ, ઓરેબલ વચ્ચે એક પુલ બાંધવાની શરૂઆત કરી.
તો એમ કહી શકીએ કે નવલરામ ખાલી શું સુંદર છે એની વાત નથી કરતા, પણ કલાનો અનુભવ શું છે અને એ કેવી રીતે પેદા થાય છે એની ઊંડી તપાસ કરે છે.
બરાબર. ખાસ કરીને માયાના જુદા જુદા રૂપોને રસ સાથે જોડીને એ કવિતાની ભાવનાત્મક અસર પર ભાર મૂકે છે. વાચક પર, શ્રોતા પર કે જોનાર પર શું અસર થાય છે એના પર. એટલે આ વાચક કેન્દ્રિત અભિગમ પણ મહત્વનો છે.
આપણે ઘણી બધી બાબતો જોઈ. જો આખી ચર્ચામાંથી મુખ્ય મુદ્દા તારવવા હોય તો નવલરામના ક્યા વિચારો પર ખાસ ધ્યાન આપવું જોઈએ?
મને લાગે છે ત્રણ મુખ્ય મુદ્દાઓ છે. પહેલો, પેલી એમની મૂળ વ્યાખ્યાનો સાર, માયા અથવા કુદરતના સ્વરૂપનું ખરેખરું ચિત્ર તે કવિતા. મતલબ કે કલા ખાલી ઉપર છલ્લી નકલ નથી, પણ અંદરના સત્યને, સ્વરૂપને બતાવવાનો પ્રયાસ છે.
બરાબર. બીજો મુદ્દો પેલો માયાના અલગ અલગ રૂપોવાળો, મોહિની સુંદર, મમ્માયા ભવ્ય અને મહાકાળી ભયાનક, અને એનું રસ સાથે જોડાણ.
હા, એકદમ. આ બતાવે છે કે કલાનો કેનવસ કેટલો મોટો છે. જીવનના બધા જ રંગો, સારા, મોટા, કરુણ, બધા એમાં આવી શકે. અને ત્રીજો, પેલો ભેદ કવિતા, પોએટ્રી રસ, કાવ્યકૃતિ અને કવિ કલાકાર વચ્ચેનો. અને એમાં પણ કવિની વ્યાખ્યાને મોટી કરીને ચિત્રકાર અને ગાયકને પણ સમાવી લેવાની વાત. આ કલાના સાર્વત્રિક સ્વરૂપ તરફ ઇશારો કરે છે. નવલરામની આ નોંધ ભલે આપણને એમ લાગે કે ટૂંકી છે, અધૂરી છે, પણ એ આપણને કલાના એક મૂળભૂત સવાલ પર વિચારતા કરી દે છે કે કલાનું સાચું કામ શું છે. શું એ ખાલી દુનિયા જેવી દેખાય છે એની નકલ કરવાનું સાધન છે, કે પછી દુનિયાની અંદર જે તત્વ છે, જે સ્વરૂપ છે, જે રસ છે, એનો અનુભવ કરાવવાનું માધ્યમ છે? નવલરામ સ્પષ્ટ રીતે બીજા વિકલ્પ તરફ ઝોક બતાવે છે.
એટલે એમના મત પ્રમાણે સારી કલા આપણને જગત જેવું ઉપરથી દેખાય છે ને એનાથી આગળ લઈ જાય, એની અંદર રહેલા તત્વનું, એની પાછળની વ્યવસ્થા કે ભાવનું દર્શન કરાવે છે. અને આ વિચાર આજે પણ એટલો જ મહત્વનો છે. જ્યારે આપણે વાત કરીએ કે કલા શા માટે, એનું મૂલ્ય શું, ત્યારે આ વિચાર આપણને કલાને ફક્ત મનોરંજન તરીકે નહીં, પણ જ્ઞાન અને અનુભૂતિના એક ઊંગા માધ્યમ તરીકે જોવાની પ્રેરણા આપે છે. નવલરામ પંડ્યાના કાવ્યશાસ્ત્ર વિશેના આ શરૂઆતના પણ ખૂબ જ સૂક્ષ્મ અને ગહન વિચારોની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. એમની આ નોંધો ખરેખર આગળ અભ્યાસ કરવા માટે ઘણા રસ્તા ખોલી આપે છે અને કલા વિશેની આપણી સમજને ચોક્કસપણે વધુ ઊંડી બનાવે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.